તારીખ 15/6/1994 શ્રી સમયસર ગાથા 204 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 192
સમયસર પરમાજી નિર્જરાધિકા 140 ગાથાનો ભાવાર્થ છે
140
શ્લોકનો ભાવાર્થ કૃષ્ણ પાનું 320 આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે કેવા પ્રકારના પરિણામ થાય છે એનું સ્પષ્ટીકરણ છે. આ એક સ્વરૂપ જ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે. શું કહેવું છે કે આ એક સ્વરૂપ જ્ઞાનના રસીલા સ્વાદ આગળ જ્ઞાનનો નિરાકુળ રસમય સ્વાદ છે. જ્ઞાનનો સ્વાદ શાંત સુધા રસમય છે. અમૃત જેવો એનો સ્વાદ છે. બહુ મીઠી કરી હોય તો એમ કહેશે ને માણસ અમૃત જેવી છે, પણ એ તો એની પાસે ઝેર જેવી છે. કેવી? આત્માના શાંતિના સ્વાદ પાસે ઉદગળનો સ્વાદ તો કસાયેલો છે, કસાય રસથી ભરેલો છે. જ્યારે અકસાય સ્વભાવ શાંત સ્વભાવ છે એનો સ્વાદ છે એ એવો રસમય છે, એટલે એને રસીલો સ્વાદ કીધો. અહીંયા અત્યંત રસમય છે સ્વરૂપ જ્ઞાનનો સ્વાદ. અનુભવ સ્વાદ એટલે અનુભવ અત્યંત નિરાકુર શાંત રસમય છે, આનંદ રસમય છે, અમૃત ચૈતન્યના અમૃત રસમય છે. અને એ સ્વાદ એ અનુભવ આગળ તમામ પ્રકારના રસ ફિક્કા છે. કોઈ જગ્યાએ રસ આવે, આ રસ લીધા પછી બીજી જગ્યાએ રસ આવે એવું બધું નથી. કોઈ માણસ ઘણા વખતથી અનાજ ન ખાતું હોય અને ખડ ખાતો હોય, ખડ ચાવતો હોય, એને અનાજ મળે એમાં ખીર મળે દૂધપાક, તો એને પછી ખડ કેવું લાગે? કે સાવ ફિક્કું લાગે. એવા અન્ય રસ ફિક્કા છે. અથવા અન્ય સ્થાનમાં અન્ય પદાર્થમાં રસ આવતો નથી અને એ રસ દુઃખમય છે એવું પ્રત્યક્ષ જ્ઞાન ત્યાં વર્તે છે. વળી સ્વરૂપ જ્ઞાનને અનુભવતા સર્વ ભેદભાવો મટી જાય છે. વળી સ્વરૂપ જ્ઞાનને અનુભવતા આત્મ સ્વરૂપને અનુભવતા અભેદ સ્વરૂપને અનુભવતા સ્વરૂપમાં કથનચિત ભેદો છે એ ભેદભાવો પણ પરિણામમાં ઉત્પન્ન થતા નથી. અથવા જ્ઞેયાકાર જ્ઞાનના સૂક્ષ્મ જ્ઞાનના ભેદભાવો પણ ઉત્પન્ન થતા નથી. ભેદભાવોમાં આવી ગયું સૂક્ષ્મ જ્ઞાનમાં અનેક જ્ઞેયની આકૃતિઓ ઉત્પન્ન થાય છે એ પણ ઉત્પન્ન થતા નથી. એ કહે છે કે જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જે જ્ઞાનના વિશેષો થાય છે એટલે જ્ઞેયની આકૃતિઓ થાય છે જ્ઞાનમાં. એ જ્ઞાન વિશેષો છે, એક પ્રકાર નથી, અનેક પ્રકાર છે, એટલે એને વિશેષ 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 લીધા. એ જ્ઞાનના આકારો છે, જ્ઞેયના આકારે થયેલા જ્ઞાનની પર્યાયના આકારો છે, એ જ્ઞાન વિશેષો છે. એમાં જ્ઞેય નિમિત્ત છે, જ્ઞેય કાંઈ કરતું નથી પણ જ્ઞેય નિમિત્ત છે. જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાન વિશેષને ગૌણ કરીને તિરોભૂત કરીને જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે, જે જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન રહેલું છે અને એ વેદન સારી રીતે આવિર્ભૂત થાય છે ત્યારે એને સંવેદન કહેવામાં આવે છે. સમ્યક પ્રકારે વેદન થવું, આત્માભિમુખ થઈને વેદન થવું, તેને સંવેદન કહેવામાં આવે છે. ત્યાં પોતાપણું હોવાથી તેને સ્વસંવેદન પણ કહેવામાં આવે છે. જેટલું જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ થાય એટલું જ આત્મા છે, એક ન્યાય. તો એવું ન્યાય પ્રવચન સાર ના 172 ગાથા ના 20 પુલ માં લીધો છે. જેટલો વેદન માં આવે એટલો આત્મા. એક માણસ પાસે ઘણી સંપત્તિ છે, પણ એની સંપત્તિ કેટલી કે ભોગવે એટલી, બાકીની એની નહીં. એમ અંદર માં અનંત આનંદ ભર્યો છે, જેટલો આનંદ ભોગવાય એટલો પોતાનો, એટલો આત્મા એમ લેવાય છે. જ્યારે જ્ઞાન સામાન્ય નો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાન ના સર્વ ભેદો પણ ગૌણ થઈ જ જાય છે, કેમ કે જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વિશેષ નથી. જ્ઞાન સામાન્યમાં વિશેષ નથી ને વિશેષમાં સામાન્ય નથી. એટલે જ્યારે સ્વસંવેદન રૂપ જ્ઞાન સામાન્ય નો અનુભવ થાય, સ્વાદ લેવામાં આવે, વેદન આવે, ત્યારે જ્ઞાન ના સર્વ ભેદો આપોઆપ ગૌણ થઈ જાય છે અને એક જ્ઞાન જ જ્ઞેય રૂપ થાય છે. ત્યાં જ્ઞાન જ્ઞાન પણ છે અને જ્ઞાન જ્ઞેય પણ છે. પોતે જ જ્ઞાન છે ને પોતે જ જ્ઞેય છે, પછી અન્ય કોઈ જ્ઞેય ત્યાં રહેતો નથી. એકલા જ્ઞાનાનુભવમાં જ્ઞાન જ્ઞેય પોતે જ હોવાથી પછી ત્યાં કોઈ જ્ઞેય રહેતો નથી, ત્યાં અન્ય જ્ઞેય બંધ થઈ જાય છે. પછી કોઈ તર્ક ઉઠાવે છે, સ્વપર પ્રકાશક નું શું કહ્યું, તો કે આનંદ પર છે, જાઓ ત્યાં આનંદ આવ્યો એ પર છે. અન્ય અન્ય ભાવ ને અન્ય દ્રવ્ય ને ત્યાં નથી લેવામાં આવતા, કેમ કે ત્યાં એનું જ્ઞેય પણ ઉપર નથી, ત્યાં એનો પ્રતિબિંબ પણ નથી. જ્ઞાન નું ફંક્શન શું છે? જ્ઞાન પોતે પોતાનો અનુભવ કરે એટલું જ્ઞાન નું ફંક્શન છે. પોતે પોતાને વેદે, પોતે પોતાને અનુભવે, અંતર્મુખ થઈને, ઉપયોગ અંતર્મુખ થઈને પોતે પોતાનો અનુભવ કરે છે. વિચાર કરવો પણ આવશ્યક નથી અને ત્યાં એવો ભેદ નો વિચાર હતો પણ નથી. એને સુમ્યક્ષ અનુભવ કહેવામાં આવે છે. આ જગ્યા આવવા માટે બધો વિસ્તાર કર્યો છે. દૂર હોય એને તે સ્થાનનો ન્યાય આપવામાં આવે, જેમ જેમ સમીપ આવે આ વિષયની આ વાતની તેમ તેમ તેનો ન્યાય આપવામાં આવે. ક્યાં સુધી? કે પર્યાયમાં અન્યાય થાય ત્યાં સુધી. બાકી જે આત્માને સીધે સીધું પરિણમન સરળ થઈને, સ્વાભિમુખ થઈને, સ્વરૂપ સન્મુખ થઈને, અંતર્મુખ થઈને લીન થાય, એને ન્યાયની જરૂર નથી. એને કોઈ ન્યાય તર્કની જરૂર નથી, કેમ કે એ સ્વયં અનુભવ જ્ઞાન છે. અનુભવ પાસે તર્ક જ્ઞાન તો અધૂરું જ્ઞાન છે, ન્યાય જ્ઞાન તો અનુમાન જ્ઞાન તો અધૂરું જ્ઞાન છે. અનુભવ જ્ઞાન છે એ સંપૂર્ણ જ્ઞાન છે, અથવા મેચ્યોર્ડ નોલેજ છે. તર્ક જ્ઞાન છે એ મેચ્યોર છે, ત્યારે અનુભવ જ્ઞાન છે એ મેચ્યોર છે. ઉસકા લક્ષ ત્રિકાળી પર હે, એનું અવલંબન ત્રિકાળી નું છે, પણ વેદન જ્ઞાન સામાન્ય નું છે. લક્ષ અને અવલંબન ત્રિકાળી નું છે અને વેદન જ્ઞાન સામાન્ય નું છે, સપર્યાય નું છે. વેદન ત્રિકાળી નું ન હોય, વેદન ત્રિકાળી નું ન હોય અને લક્ષ પર્યાય નું ન હોય, અથવા અવલંબન પર્યાય નું ન હોય બ્રહ્મન ત્રિકાળી નો બ્રહ્મન નો એક જ વિષય ત્રિકાળી શુદ્ધ આત્મા છે. લક્ષણ સિવાય ત્રણ કાળમાં બીજી કોઈ ચેનલ નથી. કોઈ એમ કહે કે લક્ષણ પર્યાયમાં છે માટે એને ઉડાડો ને મારે સીધું લક્ષ કરવું છે ત્રિકાળી નો નહી થાય, એની ચેનલ એક જ છે. અથવા આ હું ત્રિકાળી ધ્રુવ છું એવું ધ્રુવ નું જ્ઞાન જ્ઞાન ની પર્યાય માં આવે છે ને? ધ્રુવ નું જ્ઞાન ધ્રુવ માં ક્યાં આવે છે? ધ્રુવ નું જ્ઞાન ધ્રુવ માં નથી આવતું. ધ્રુવ તો અપરિણામી છે, એમાં કઈ ધ્રુવ નું જ્ઞાન નથી આવતું. ધ્રુવ નું જે જ્ઞાન આવે છે એ તો પર્યાય માં આવે છે. હું ધ્રુવ છું એમ કોણ કે છે? પર્યાય કે છે. જે પર્યાય માં ધ્રુવ નું જ્ઞાન આવ્યું એને હું ધ્રુવ છું એમ ખબર પડે, ત્યાં સુધી તો ખબર પડતી નથી. ધ્રુવ ને ધ્રુવ ની ખબર નથી, ધ્રુવ ની ખબર અધ્રુવ ને છે. ધ્રુવ ની ખબર અધ્રુવ ને છે, ધ્રુવ ને નથી. આ વસ્તુ સ્થિતિ છે. અહી પ્રશ્ન થાય છે કે છદ્મસ્ત ને પૂર્ણ રૂપ કેવળ જ્ઞાન નો સ્વાદ કઈ રીતે આવે? શુદ્ધ ને આત્મા નું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધ ને દ્વારા પૂર્ણ રૂપ કેવળ જ્ઞાન નો પરોક્ષ સ્વાદ આવે છે. ઠીક શું કે છે? પેલા એમ ઉત્તર આપેલો છે શુદ્ધ ને જ્યાં કથન કર્યું છે ત્યાં, કે શુદ્ધ ને કોને જાણે છે? કે આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ ને જણાવતો જણાવે છે. અને પૂર્ણ શુદ્ધ સ્વરૂપ માં કેવળ જ્ઞાન ને પર્યાય અંતર્ગર્ભિત છે. સર્વ પર્યાય ત્રિકાળી માં અંતર્ગર્ભિત છે, એટલે કેવળ જ્ઞાન ની પર્યાય પણ એમાં અંતર્ગર્ભિત છે. એટલે શુદ્ધને દ્વારા પૂર્ણ રૂપ કેવળ જ્ઞાન નો પરોક્ષ સ્વાદ આવે છે. પરોક્ષ સ્વાદ આવે છે, પરોક્ષ જ્ઞાન થાય છે એમ નથી કીધું, પરોક્ષ સ્વાદ આવે છે. કેમ કે હું ત્રિકાળ શુદ્ધ કેવળ જ્ઞાન ની એક પર્યાય છે પણ અનંત ગુણ સમૃદ્ધ એવો આત્મા છું, એવો જે અનુભવ છે એ અનુભવમાં કેવળ જ્ઞાન નો પરોક્ષ સ્વાદ આવી ગયો. અથવા એમ કહી શકાય કે કેવળ જ્ઞાન નું સ્વરૂપ ત્રિકાળે શુદ્ધાત્માના અવલંબને સ્વસંવેદન થાય ત્યારે સમજાય ને ત્યારે જણાય. એ પહેલા કેવળ જ્ઞાન ને કોઈ સમજી શકે નહીં. સમોસરણ માં કેવળ જ્ઞાની ભગવાન બિરાજે છે, દ્રષ્ટિગોચર થાય એવું છે? રાગ પૂર્વક ની કોઈ પણ એક ક્રિયા ત્યાં દ્રષ્ટિગોચર થઈ શકવા યોગ્ય છે? પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે દ્રવ્ય અને ભાવે બિરાજમાન છે છતાં ઓળખાણ કેમ નથી થતી? આ પ્રશ્ન છે. છતાં આ જીવ અનંતવાર સમોસરણમાં ગયો, ઓગ સંજ્ઞાએ પૂજા ભક્તિ કરી, મણિરત્નના દીવાથી આરતી ઉતારી, કલ્પવૃક્ષના ફૂલથી પૂજા કરી, ઓળખાણ થઈ નહીં. કેવળ જ્ઞાનની એમ સિદ્ધિ ઓળખાણ થતી નથી. કેવળ જ્ઞાન ની નથી થતી ને વિતરાગ ચારિત્ર ની પણ નથી થતી. તો એટલી થાય તો બધા ની થાય નહીં, તો લિંક છે એની. કારણ શું છે? એ કારણમાં પોતાના શુદ્ધ સ્વરૂપ નું શુદ્ધ ના વિષયભૂત આત્માના અવલંબને સ્વસંવેદન થયું નથી. કેમ કે એ સ્વસંવેદન ની જાતિ તે કેવળ જ્ઞાન ની જાતિ છે. જાતિ અપેક્ષા ને કોઈ ફેર નથી. જાતિ અપેક્ષા એ ફેર નથી, ગતિ અપેક્ષા એ ફેર છે. ગતિ એટલે પરિણામ, કેટલા જ્ઞાન નો સદભાવ છે અને કેટલા જ્ઞાન નો અભાવ છે, એટલો ફેર છે. જાતિ અપેક્ષા એ કોઈ ફેર નથી. જે સમય જ્ઞાન ની જાતિ છે તે જ કેવળ જ્ઞાન ની જાતિ છે. જાતિ અપેક્ષા એ કોઈ ફેર નથી. હા, શુદ્ધ નહીં નું કથન કરતા ઉત્તર દેવાઈ ગયું કે શુદ્ધ નહીં આત્મા નું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધ નહીં દ્વારા પૂર્ણ રૂપ કેવળ જ્ઞાન નો પરોક્ષ સ્વાદ આવે છે. શુદ્ધ નહીં નું કથન આવી ગયું એ 14-15 ગાથામાં એ વાત છે. 15 ગાથામાં જ્ઞાન થી વાત છે, 14 ગાથામાં દર્શન થી વાત છે, શ્રદ્ધા થી વાત છે, એમ કરીને લીધું છે. આમ તો બીજા અનેક જગ્યાએ વિષય તો પાછો ઓછા વધતા પ્રમાણમાં પ્રતિપાદન થયેલો છે. શું વિષય ચાલતો? ઓળખાણનો જે વિષય છે કે કોઈ પ્રત્યક્ષ કારણને પામીને, એટલે પ્રત્યક્ષ વિતરાગ હોય, અથવા કોઈ પરોક્ષ કારણને પામીને, શું એ વિતરાગની પ્રતિમા હોય કે મિત્રાગ દેવ નું વર્ણન શાસ્ત્ર માં હોય કે કથન વાણી દ્વારા સાંભળવામાં આવે જ્ઞાની મારફત ગુરુ મારફત, એ પ્રકાર હોય, એ પરોક્ષ છે. સર્વજ્ઞને પણ સમીપપણે ઓળખતા, સર્વજ્ઞને સર્વજ્ઞ જાણ્યા નું ફળ છે. સર્વજ્ઞને સમીપપણે ન ઓળખવામાં આવે તો સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે ભજ્યાનું પણ કઈ ફળ નથી. કૃપાળુદેવ નો પત્રાંક 504 છે, 504 માં એ વાત છે ને, એમના શબ્દોમાં લઈએ કેવી ગૂંઠ વાતો કરી છે. કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારે પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે ઓળખાય. પ્રગટ કારણને વિલંબી જીન પ્રતિમા એને વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષ, અત્યારે કોઈ સર્વજ્ઞ પુરુષ પ્રત્યક્ષ નથી, એવા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે. તો તેનું મત ફળ એટલે નિર્વાણ પણ એનું ફળ છે, મોક્ષ પણ. અને તેમ ન થાય તો, તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્મા સંબંધી ફળ નથી. આત્માને કાંઈ લાભ ન થાય એમ કહે છે, અને સર્વજ્ઞને સર્વજ્ઞ કરીને એનું ભજન કરે, આત્માને કાંઈ લાભ થાય નહીં એમ અનુભવમાં આવે છે. અમારો અનુભવ એમ ભૂલે છે. પછી આગળ કહે છે કે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને, હવે સમવસરણમાં હોય ત્યારે, પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, પણ આવે ત્યારે ગુરુદેવ તો બહુ પણ પણ શું કરવા કીધું અહીંયા, એમ કરીને વિસ્તાર કરે કે પહેલા આમ કીધું તું એમ કહેવા ઉપરાંત આમ કહેવું છે એટલે એમ પણ. પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, કોઈ વિચારે અને કોઈ અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મા પ્રત્યે ફળ નથી. પરમાર્થથી તેની સેવાથી કે અસેવાથી જીવને કાંઈ ફરક પડતો નથી, જાતિ ભેદ થતો નથી પરિણામમાં. માટે તે કાંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારતી સ્વીકારી નથી એમ જણાય છે. બે વાત લીધી છે, પ્રત્યક્ષ પરોક્ષ બે. મુદ્દો શું છે કે એને સમ્યક્ત્વપણે ઓળખાવા જોઈએ, એના પરિણામમાં સમ્યક્ત્વ શું છે, સમ્યકપણું શું છે, ત્યાંથી ઓળખાવા જોઈએ કે જે ચોથે ગુણસ્થાનથી શરૂ થાય છે. જ્યાં સુધી એ રીતે ઓળખાણ ન આવે, સ્વભાવ સમ્યક છે જેમ સ્વભાવ પ્રત્યક્ષ છે, જેમ સ્વભાવ સ્વસંવેદનમય છે, પ્રકાશ શક્તિ છે ને, સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ છે, એમ સ્વભાવ પણ સમ્યક સ્વભાવી આત્મા છે. એ જ્યાં સુધી સમ્યક સ્વભાવે ન ઓળખાય એ વિષય સૂક્ષ્મ સૌથી છે. ત્યાં સુધી ઓળખાણ આવે અને ઓળખાણ આવે ત્યારે સમ્યક ની ઓળખાણ આવે છે. સમ્યક એટલે સમ્યક, સમ્યક નો આમ અધરવડ મળતો નથી. એવું જરા ઓળખાણ નો વિષય છે. તમને કોઈ એમ પૂછે સોની ને તો હવે એ જે સોનાની પરખ છે કસોટી ઉપર લગાવીને જે આ સોનું છે એ કેવી રીતે નક્કી થાય? હવે એનો શબ્દ શું છે? બીજો સોનાનું સોનાપણા માટે બીજો શું શબ્દ છે? ગુજરાતીમાં કહેવત તો એ પડી કે પીણું એટલું સોનું નહીં, સફેદ એટલું દૂધ નહીં અને પીણું એટલું સોનું નહીં. કહેવત છે કે નહીં? એનો અર્થ શું થાય છે કે ચળકે છે, પીણું પીણું ચળકે છે માટે સોનું છે એમ નથી. સોનાનું સોનાપણું ઓળખાવું ને સમજવા પરખામાં આવવું જોઈએ. એવું છે જરા એ નજર નો જ વિષય છે, એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. એક વખત ગુરુદેવ ની ઉપસ્થિતિમાં ચર્ચા ચાલી હતી કેવળ જ્ઞાન નું સ્વરૂપ શું. છોટા ભાઈ ઉત્તર દેતા હતા, અભ્યાસી હતા એ તને એમ નહીં એમ નહીં એમ નહીં છેક સુધી એમ જ ચાલ્યું. એમને જેટલું પોતાની સમજ હતી એટલી વ્યક્ત કરતા હતા. એમ નહીં એમ નહીં એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે એમ કઈ સીધું અનુમાનથી કોઈને સમજાઈ જાય અને એથી સતદેવ તત્વને ઓળખાણ થાય છે એમ બનતો નથી. એટલે તો 213 માં કૃપાળુદેવે લીધું ને કે પેલા સત્પુરુષ ઓળખાય છે, પેલા સત્પુરુષ ઓળખાય છે. કેમ કે સમ્યકમાં પણ એ ઓળખવાના છે અને ત્યાં બીજું કઈ નથી. બીજું તો બધું અટપટું છે કે એમાંથી એક જ વાત પકડવાની છે એમાં સમ્યક પણ શું છે શું એ ઓળખાય. એટલે આખો આત્મા કેવો છે એ ઓળખાય. કેમ કે સ્વભાવ સમ્યક છે, સ્વભાવ છે એ સમ્યક છે. એ બીજા સંકેત નું કારણ થઈને ત્રીજા સંકેત નું કારણ થાય છે. વર્તે છે એટલે એટલે વંદનીય છે એ ઓળખવાનું છે. ગમે તેવા આચરણ વખતે પણ એમનું જે સમ્યકપણું છે એ અખંડિત રહે છે, ખંડિત થતું નથી, અખંડિત રહે છે. પરિણમન ચાલુ છે, સ્વરૂપ સન્મુખનું પરિણમન ચાલુ છે. ભિન્ન જ વર્તે છે, ભિન્નપણું છૂટીને કાંઈ થતું નથી. તમારો સંભવ નથી. ચોખ્ખું ત્યાં એમ લીધું છે. તને ઓળખ્યા સિવાય અમે એને ઓળખી શકા ને. પુરાણ પુરુષ અમે તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી. તારા કરતા તો અમને સત્પુરુષ જ વિશેષ લાગે છે કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે અને અમે સત્પુરુષની ઓળખા વિના તને ઓળખી શકાય નહીં, એ તારું દુર્ઘટપણું અમને સર્વ સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. ત્રિકાળી આત્મા કરતા સત્પુરુષ સરળ છે એમ લીધું છે, કારણ કે તું વશ થતા તેવો ઉન્મત નથી અને તારાથી પણ સરળ છે, તારાથી પણ એ ઓળખાવા માટે તારાથી એ સરળ છે. તું જરાય બહાર આવતો નથી, થોડાક બહાર આવે છે તો અમે પકડીએ છીએ. વાણીથી, પરિચયથી, સાનિધ્યથી, સહવાસથી એ બહાર આવે છે તો અમને ખબર પડે છે, એટલા સરળ છે કે બહાર આવે છે. તું તો બહાર જ આવતો નથી એમ કે છે. ઠીક, ત્રિકાળી માટે આમ લીધું છે. અને ત્રિકાળી તો ઓળખાયા વિના સર્વજ્ઞ દેવ ઓળખાય છે એ વાત રહેતી નથી. ઓક સંજ્ઞા એ માને કે આ મારા ભગવાન છે, આ તીર્થંકર, આ ફલાણા તીર્થંકર છે, ફલાણા દેવ છે, એમ કઈ ઓળખાણ પડે નહીં. આ તો પ્રતિમા જ છે, પણ સાક્ષાત હોય તો ઓળખાણ ક્યાં પડે છે? સાક્ષાત્માં તો એટલા તો અતિશય છે, 34 અતિશય સહિત સમોસરણમાં બિરાજે છે, તો પણ એ બધો બાહ્ય પ્રકાર છે. અતિશયનો પ્રકાર પણ બાહ્ય વિભૂતિ છે, એ વિતરાગનો બાહ્ય વૈભવ છે. અંતર વૈભવ કોઈ જુદી જાતનો છે, બાહ્ય વૈભવને પણ દિવ્ય વૈભવ કહેવાય છે. તો અંતરનો વૈભવ કેટલો દિવ્ય છે કે જે અચિંત્ય સ્વરૂપની કાંતિ સહજ અચિંત્ય કરે છે. આવ્યું 833માં, જે અચિંત્ય સ્વરૂપની કાંતિ સહજ અચિંત્ય કરે છે એવું એ દ્રવ છે, એનો અંતર વૈભવ એવો છે. એ સ્વરૂપ ઓળખાય તો સામે સર્વજ્ઞ ઓળખાય, અહીંયા ઓળખાણ ન હોય તો સામેની ઓળખાણ ના આવે. કેમ કે ઇન્દ્રિય જ્ઞાનનો તો વિષય નથી, ને બારમાં જોવે તો ઇન્દ્રિય જ્ઞાનથી ઉપયોગ જાય. શું જોવે? એનો વિષય નો એ જોવે શું? જે ઉપયોગ સર્વજ્ઞ વિતરાગ ઉપર જાય, ચક્ષુ ઇન્દ્રિયથી દર્શન કરે કે કર્ણેન્દ્રિયથી શ્રવણ કરે એમની દિવ્ય ધ્વનિ. શું? પણ એ બે ઇન્દ્રિયનો વિષય નથી એવું છે સ્વરૂપ, તો એ બંને ઇન્દ્રિયોનો વિષય નથી એવું તો સ્વરૂપ છે એનો. એ કેવી રીતે ઇન્દ્રિયોથી જ્ઞાન ગોચર થાય? એ ઇન્દ્રિય જ્ઞાન ગોચર થઈ શકે નહીં. એવું જરા ગૂઢ વિષય છે. જયચંદજી ક્યાંક ક્યાંક નાખે છે વાત. શું પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે ભાવાર્થના બીજા પેરેગ્રાફમાં, કે છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? જેને પોતાને જગત અવગત મોહી સમ્યક સ્વભાવ, જુઓ ત્યાં સ્વભાવ ને સમ્યક વિશેષણ લગાડ્યું છે 11મેના છેલ્લા પદમાં. સમ્યક સ્વભાવ લીધું છે. શ્રુત જ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે, તેથી આ નહીં પણ પરોક્ષ જ જણાવે છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં નો વિષયભૂત બધ સ્પષ્ટ આદિ પાંચ ભાવોથી રહીત આત્મા ચૈતન્ય શક્તિ માત્ર છે, તે શક્તિ તો આત્મામાં પરોક્ષ છે, શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ એમ કે છે. ઘણી તેની વ્યક્તિ કર્મ સંયોગ થી મતિ સૃજ્ઞાના જ્ઞાન રૂપ છે, તે કથંચિત અનુભવ ગોચર હોવાથી પ્રત્યક્ષ રૂપ પણ કહેવાય છે વેદન અપેક્ષાએ. અને સંપૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન છે, તે જોકે સદવસ્તુને પ્રત્યક્ષ નથી, તો પણ આ શુદ્ધને આત્માના કેવળ જ્ઞાન રૂપને પરોક્ષ જણાવે છે. આ લીધે છે જો અહીંયા નહીં, ત્યાં ફેર શું છે કે અહીંયા પરોક્ષ જણાવે છે એમ કહ્યું, ત્યાં પરોક્ષ સ્વાદ આવે છે એમ કહે છે. આ ફરક છે એમ શું. ઓળખતા નથી, બુદ્ધિનું તેજ, હીરાનું તેજ, શું સૂર્યનું તેજ, ચંદ્રનું તેજ, મણિરત્નનું તેજ, શું દીવાનું તેજ, એ કઈ નહી. આ જે કાંતિ એટલે તેજ, કાંતિનો શું થાય છે તેજ. ગુરુ કહેતા કે આત્મા ચૈતન્યના તેજના નૂર, તે નૂરનું તૂર છે. એ નૂર એ ઉર્દુ શબ્દ છે, નૂરનો અર્થ થાય છે તેજ. આપણે કાંતિ કહો, તેજ કહો, નૂર કહો, બધું એક અર્થ છે. કેટલું છે એનું, કે એનું અગાધ પૂર છે એટલું છે. કેટલું અગાધ પૂર છે, અસીમ બેહદ તેજ છે આત્મામાં, એટલો તેજનો જ ભંડાર છે એમ કે છે. હવે કેવી રીતે ખબર પડે એ ચક્ષુ ઇન્દ્રિયોનો કે મન ઇન્દ્રિયોનો તો વિષય છે નહીં, કે એને કે એના તેજની ખબર પડે, અનુભવમાં આવે ત્યારે ખબર પડે. આત્મા કેવળ જ્ઞાન રૂપને પરોક્ષ જણાવે છે. જ્યાં સુધી આ નહીને જીવ જાણે નહીં, ત્યાં સુધી આત્માના પૂર્ણ રૂપનું જ્ઞાન સર્ધાન થતું નથી. આ નહીંથી જ જ્ઞાન સર્ધાન થાય છે, એ સિવાય જ્ઞાન સર્ધાન થતું નથી. સત્પુરુષના પરિણમને જે પરિણમતા જોવે છે, આપણે લીધું ને સુભાનીજી એ ગુરુદેવને પરિણમતા જોયા હતા, તો એ પરિણમી ગયા. જે પરિણમતા જોવે તે પરિણમી જાય, જ્યાં સુધી પરિણમતા ન દેખાય ત્યાં સુધી પરિણમી શકે નહીં. આ એનું લિંક છે. તેથી શ્રી ગુરુએ આ શુદ્ધને પ્રગટ કરી ઉપદેશ કર્યો છે કે બદસ્પ્રષ્ટાદી પાંચ ભાવોથી રહિત પૂર્ણ જ્ઞાન ઘન સ્વભાવ આત્માને જાણે શ્રદ્ધાન કરવું, પર્યાય બુદ્ધિમાં ન રહેવું. અહીં કોઈ એવો પ્રશ્ન કરે છે કે એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી, અને દેખ્યા વિના દેખે શ્રદ્ધાન કરવું તે તો જૂઠું શ્રદ્ધાન છે. તેનો ઉત્તર કે દેખેલાનું જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જીન મતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રમાણ માનવામાં એટલે સ્વીકારવામાં આવ્યા છે. તેમાં આગમ પ્રમાણ પરોક્ષ છે, તેનો ભેદ શુદ્ધનય છે. આ શુદ્ધનયની દ્રષ્ટિથી શુદ્ધાત્માનું શ્રદ્ધાન કરવું, કેવળ વ્યવહાર પ્રત્યક્ષનો જ એકાંત ન કરવો, એ મર્યાદિત વાત છે. ત્યાર પછીનો જે કળશ છે ને, એમાં જુઓ જગત એવો સમ્યક સ્વભાવ અનુભવતો, એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો. કેવા જ્ઞાન સ્વભાવ ન કીધો અહીંયા, સમ્યક સ્વભાવનો અનુભવ કરો. સમંતાત દ્યોતમાનમનો અર્થ કર્યો એ સારો છે, કે આ શુદ્ધ સ્વભાવ સર્વાવસ્થાઓમાં પ્રકાશમાન છે. આ બાળગોપાળને સર્વાવસ્થાઓમાં પ્રકાશમાન છે, શું એવા શુદ્ધ સ્વભાવનો મોહ રહિત થઈને જગત અનુભવ કરો. એ જગતના સર્વ જીવો, તમે મોહને છોડીને એનો અનુભવ કરો. જ્યાં સુધી મોહમાં ઊભા છો ત્યાં સુધી એનો અનુભવ નહીં થાય, કેમ કે એ વર્તમાન વર્તતો દર્શન મોહનો ભાવ, વ્યામોહ, એ પોતે જ સ્વાનુભૂતિ ને આવરણ રૂપ છે, એ સ્વાનુભૂતિ આવરણ છે ભાવ, એટલે સ્વસંવેદન ને પ્રગટ થવા દેતો નથી, અથવા આવિર્ભૂત થવા દેતો નથી. અહીંયા એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે અહીં પ્રશ્ન થાય છે કે છદ્મસ્તને પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે. આ પ્રશ્નનો ઉત્તર પહેલા શુદ્ધનયનું કથન કરતા દેવાઈ ગયો છે 14મી ગાથાનો ભાવાર્થ, કે શુદ્ધનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ પણ આવે છે. એટલે અહીંયા એમ કહેવું છે કે અત્યારે જે સ્વસંવેદનનો સ્વાદ આવ્યો, સમ્ય જ્ઞાનમાં પોતાના જ્ઞાનનો જ્ઞાનને જે અનુભવરૂપ આ સ્વાદ આવ્યો, એ પ્રત્યક્ષ તો છદ્મસ્તની જ્ઞાન પર્યાયનો આ સ્વાદ છે, અને પરોક્ષપણે એ કેવળ જ્ઞાનનો જ આ સ્વાદ છે એમ લેવું. ઠીક, પ્રત્યક્ષપણે પોતાના છદ્મસ્ત પર્યાયનો આ સ્વાદ છે, અને પરોક્ષપણે એ પૂર્ણ પર્યાયનો આ સ્વાદ છે, કેમ કે એનું જ અનંત ગુણ, એની ડિગ્રી અનંત ગુણ વેદન ડિગ્રીનું, એની વેદનની ડિગ્રીનું જે અનંતપણું, એ જ કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાનનું સ્વરૂપ લોકાલોકને જાણી એ લેવું જ નથી, શું એ તો બાહ્ય દ્રષ્ટિ જીવોને સમજાવવા માટે એ સ્વરૂપ કેવળ જ્ઞાનનું બતાવ્યું છે, અંતરદ્રષ્ટિવાન માટે એની જરૂર નથી. કાંઈ લોકાલોકને કેવળ જ્ઞાન જાણે એ અંતરદ્રષ્ટિવાનને જોવાની જરૂર નથી, એને તો અનંત સ્વસંવેદનમય છે. આ નમો ઓરિયંતાણમમાં શું લેવાનું છે? નમો ઓરિયંતાણમ, આપણે ઓરિયંતને નમસ્કાર કરીએ તો કેવી રીતે કરવાના છે? કે અનંત સ્વસંવેદનમય જેનું સ્વરૂપ છે એને નમસ્કાર, લોકાલોકને જાણે છે એને નમસ્કાર એમ નહીં. ઠીક, નમો સિદ્ધાણમમાં પણ એ જ છે કે જેટલું સ્વશરીરપણે અરિહંત ભગવાનના તીર્થંકર દેવના આત્માને સ્વસંવેદન છે, એટલું ને એટલું જ ડિગ્રીમાં જરાય ઓછા વધતું પણ નહીં, શરીર રહિત એવા આત્માને જે સ્વસંવેદન છે તે નમો સિદ્ધાણમ છે, એમ નમસ્કાર મંત્ર છે. એટલે સ્વસંવેદન છે એ કેવળ જ્ઞાનનું પરોક્ષ રૂપ છે. બીજી રીતે શું સ્થાપિત કર્યું પંડિતજી જયચંદજી, કે સ્વસંવેદન છે એ કેવળ જ્ઞાનનો પરોક્ષ આસ્વાદ છે. આસ્વાદ લેવો છે, અહીંયા જણાવે છે એમ ત્યાં લીધું, કેમ કે ત્યાં આગમની વિવિક્ષા ચાલી છે, અહીંયા અનુભવની વિવિક્ષા ચાલે છે, એટલે અહીંયા સ્વાદ લીધો છે, ત્યાં જણાવે છે એમ લીધું છે. હા, જાતિ એક છે કે આવું અનંત સ્વસંવેદન મને કેવળ જ્ઞાનમાં થવાનું છે, માટે મને અહીંયા પરોક્ષપણે કેવળ જ્ઞાનનો સ્વાદ આવે છે. સમ્યક દ્રષ્ટિ એમ અનુભવ કરે છે કે મને અત્યારે પરોક્ષપણે કેવળ જ્ઞાનનો જ અનુભવ થાય છે, અને એ જ કેવળ જ્ઞાનની લબ્ધિ છે. એ કેવળ જ્ઞાનની લબ્ધિ છે, કેવળ જ્ઞાન ત્યાંથી થશે થશે ને થશે, લબ્ધિનો ઉપયોગ થશે. જુઓ, આ ઉપયોગ થયા વિના લબ્ધિ થઈ, ચમત્કાર કહેવામાં આવે છે. જ્યાં સ્વાનુભવ થયો ત્યાં ચૈતન્ય ચમત્કાર થયો, કે કેવળ જ્ઞાન ની લબ્ધિ પ્રગટ થઈ. બાર અંગનું જ્ઞાન ત્યાં વિકલ્પ રૂપ, એટલે એનું કઈ મૂલ્ય નથી એવું છે. એ લીધું કે નહી 13મા કળશમાં પંડિત રાજમલજીએ, કે બાર અંગનું જ્ઞાન તો વિકલ્પ રૂપ છે, તો વિકલ્પ રૂપ છે એમ કહીને એની કિંમત કાઢી નાખી, કે એની કઈ કિંમત નથી. સ્વાનુભૂતિ પાસે બાર અંગના જ્ઞાનની કોઈ કિંમત નથી, પણ એવી સ્વાનુભૂતિ વાળોને કાંઈ ઉઘાડ ન હોય, નવ તત્વના નામ આવડતા ન હોય, કાંઈ જરૂર નથી એની, કાંઈ જરૂર નથી. જરૂર છે એ આવી ગયું છે, બિનજરૂરી આવ્યું ન આવ્યું એની સાથે કાંઈ મતલબ રહેતો નથી. આ સીધી વાત છે. હું સારો વિષય નાખી દીધો, જો ભાવાર્થમાં પણ વિષય સારો નાખ્યો છે. હવે 204 ગાથાનો મથાળો, કે હવે કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં એટલે જ્ઞાનની પર્યાયમાં ભેદ હોવા છતાં, મતિ શ્રુતવધિ મન પ્રિયમને કેવળ 5 પ્રકારના ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો, કોનું? જ્ઞાનનું સ્વરૂપ વિચારવામાં આવે તો, જ્ઞાનનું સ્વરૂપ મતિ જ્ઞાન રૂપે નથી, જ્ઞાનનું સ્વરૂપ કેવળ જ્ઞાન રૂપે પણ નથી. તો કે જ્ઞાનનું સ્વરૂપ તો કે સ્વસંવેદન રૂપે જ્ઞાનનું સ્વરૂપ છે, પછી મતિ હોય કે કેવળ હોય, તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે, જ્ઞાન એક રૂપ જ છે, સ્વસંવેદનમય જ છે, અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે. અને એવું સ્વસંવેદન જ્ઞાન તે મોક્ષનો ઉપાય છે, બાકી કોઈ મોક્ષનો ઉપાય ત્રણ કાળમાં નથી. એવા અર્થની ગાથા કહે છે. એ મૂળ સૂત્ર એ વિષય ઉપર આપ્યું છે. અભિણી સુદોધિ મણ કેવલમ છતમ હોદી એકમેવ પદ સો એસો પરમઠો જમ લહિદુમ નિબુંદિમ જાદી. મોક્ષ માટે શંકા કરવાની જરૂર વર્તે છે, અથવા એનો અર્થ કે અમને મોક્ષ વર્તે છે. શું કેવું? કેવળ જ્ઞાન વર્તે છે એટલે અમને મોક્ષ વર્તે છે. અમે મુક્ત ભાવની મસ્તીમાં છીએ. મુક્ત ભાવની મસ્તી પણ કોઈ અલૌકિક છે, કેમ કે એને કોઈ બંધન નથી. મુક્ત ભાવ કે શા માટે એવા મસ્ત છે કે બંધનથી મુક્ત થઈ ગયો માટે એ મસ્ત છે. તો કે છે કે અમને કેવળ જ્ઞાન વર્તે છે, જાઓ. અબંધ ભાવ, અબંધ પરિણામને કારણે અમને પણ મુક્ત ભાવ વર્તે છે. ભલે આંશિક હોય કે સંપૂર્ણ હોય, પણ છે એ મુક્તપણું. અંશે હોય તો એ મુક્તપણું છે. સંવર અને નિર્જરાને આંશિક મુક્તિ કહી છે, અને સંવર નિર્જરાને આંશિક મુક્તિ કહેવામાં આવે છે. ગાથાર્થ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરિય જ્ઞાન અને કેવળ જ્ઞાન તે એક જ પદ છે, કારણ કે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે. સામાન્ય લઈ લીધું, શું એમાં સામાન્ય લઈ લીધું કે બધા જ્ઞાન સામાન્યમાં આવી જાય છે. મતિ શ્રુતવધિ મનોપરિય કેવળના ભેદોમાં જ્ઞાન સામાન્ય એક જ છે. વિશેષ ભલે ગમે તે પ્રકારો, પણ જ્ઞાન સામાન્ય તો એક જ છે. કારણ કે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે. સ એષ પરમાર્થ, તે જ આ પરમાર્થ છે એમ જાણવું, એ પરમાર્થ છે. પરમાર્થ છે એટલે શું? આત્માને કલ્યાણકારી છે. મતિ શ્રુત અવધિ મનોપર્યના ભેદો જાણવા એ કલ્યાણકારી ન લીધો, એ પાંચેમાં એ જ્ઞાન, જે જ્ઞાન સામાન્ય છે એને જાણવું એ જ કલ્યાણકારી છે. સ એષ પરમાર્થ, એ એક જ પરમાર્થ છે. શું સ્વસંવેદન રૂપ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન, સામાન્ય આવિર્ભાવ રૂપ જ હોય છે. જે સામાન્ય છે એમાં ભેદન છે, એનો આવિર્ભાવ થતા સ્વસંવેદન થાય, તો એ જ પરમાર્થ છે એમ કેવું. પાંચ ભેદમાં ભેદને પરમાર્થમાં ન લીધા, કેવળ જ્ઞાનને પરમાર્થમાં નહીં લેવાનું શું કારણ? જ્ઞાન વિશેષની અપેક્ષા એ વાત છે. એમાં રહેલું સ્વસંવેદન તો કેવું? મતિ જ્ઞાનમાં છે એમ. આમ ગણિત આવડતું હોય ને એને આવડે એવું છે. આ કર્ણનું યોગ એટલે ગણિતાનો યોગ લીધો છે. 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 એમાં સામાન્ય શું છે? 3. શીખડાવે છે કે નહીં? હે, સામાન્ય આંકને શોધો. શું ગણિતમાં શું શોધાવે? સામાન્ય આંક ને શું નીચેની રકમો માંથી સામાન્ય આંક ને શોધો, એમ કરીને 3, 6, 9, 28, 33 એમ કરીને આપ્યું હોય તો 3 સામાન્ય છે. હા, લઘુત્તમ સામાન્ય અવયવ, લ્યો ગણિત ની ભાષા એ છે. લઘુત્તમ એટલે ઓછામાં ઓછો, સર્વથી ઓછો, તમ એટલે સર્વથી ઓછો, સામાન્ય અવયવ એટલે એનો અંશ. બધી રકમનો ઓછામાં ઓછો સામાન્ય અવયવ અંશ શું છે? અહીંયા કે 3. શું એમ? મતિ શ્રુત અવધિ મન પરિવર્ણ્ય કેવળ, એનો લઘુત્તમ સામાન્ય અવયવ શું છે? કે જ્ઞ પણ જે જ્ઞાન સામાન્ય છે તે એનો સામાન્ય અવયવ છે. એ સામાન્ય અવયવ છે એમાં જ્ઞાન વેદન છે, ત્યાં જ્ઞાન વેદન છે. એ જ્ઞાન વેદન છે એ જ પરમાર્થ છે, એને પામે એટલે એને અનુભવે કે મુક્તિને પામે. જા સીધો રસ્તો બતાવે છે. સ એ સ પરમાર્થ, તે આ પરમાર્થ છે. શુદ્ધનીના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે. એ શુદ્ધનીનો વિષય છે. પાછો એ શેનો વિષય છે? એ શુદ્ધનીનો વિષય છે કે જેને પામીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે, એને પામે એટલે આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે, એને જ આત્મા કીધો છે ને એને જ સ્વભાવ કીધો છે. શું? એવું જે જ્ઞાન સામાન્ય તે જ આત્મા છે અને તે જ સ્વભાવ છે. અહીંયા દ્રવ પર્યાયના ભેદને નિરસ્ત કરી નાખ્યા, અનુભવ સ્વરૂપ આત્મા લઈ લીધો. જ્ઞાનના પાંચે પદમાં જ્ઞાન છે અને ત્રિકાળીમાં પણ જ્ઞાન છે, તો કે એક છળ જ્ઞાન છે. જા દ્રવ્યરૂપ ના, દ્રવ્યના ભેદરૂપ છે ન પર્યાયના ભેદરૂપ છે, એ જ આત્મા છે. સો એ સો પરમાર્થ, એને પામે એટલે નિર્વાણને પામે, પામે ને પામે. ટીકા. આત્મા ખરેખર પરમાર્થ એટલે પરમ પદાર્થ છે. અર્થ એટલે પદાર્થ, પરમ પરમ પદાર્થ, અર્થ નામ પદાર્થ. શું? આત્મા પોતે જ પરમ પદાર્થ છે. પરમાર્થ છે એટલે પરમ પદાર્થ છે. કયો તે આત્મા? કે તે અને તે આત્મા જ્ઞાન છે. જા પૂરું થઈ ગયું. તે આત્મા જ્ઞાન છે. તો કે જ્ઞાન તો એક ગુણ છે કે એક પર્યાય છે કે એ વાત અહીંયા નથી. અહીં તો જ્ઞાન તે આત્મા ને આત્મા તે જ્ઞાન. જાઓ ત્રી ઇંચ ને પણ સમજાય જાય, સમજવા માંગે તો ત્રી ઇંચ ને પણ સમજાય, મનુષ્યને ન સમજાય એ વાત રહેતી નથી. તે જ્ઞાન છે એટલે જ્ઞાન જ પરમાર્થ છે અથવા જ્ઞાન જ પરમપદ છે. તસ્માત તત પરમમ પદમ, 401માં પરમપદ કીધું, પંચાધ્યાયી 401માં. સ્વાનુભૂતિનું એક કારણ હોવાથી સ્વાનુભૂતિ એક હેતુ છ, તસ્માત તત પરમમ પદમ માટે એ પરમપદ છે. તે આત્મા જ્ઞાન છે. ભલે આત્મા એક જ પદાર્થ છે, જ્ઞાતમાં એક પદાર્થ છે એટલે એમાં અનેકપણું અહીંયા લેવું નથી. દ્રવ્ય ગુણ પર્યાયનું અનેકપણું પણ લેવું નથી. શું? વળી આત્મા એક જ પદાર્થ છે તેથી જ્ઞાન પણ એક જ પદ છે. જ્ઞાનને પાંચ પદ છે એ વાતને અહીંયા અમે હવે ગૌણ કરીએ છીએ. જ્ઞાનને એક જ પદ છે, જ્ઞાનને બે પદ નથી. પર્યાયના પાંચ ભેદો નથી, શક્તિ વ્યક્તિના ભેદો પણ નથી. જાઓ, કેમ કે એ તો દ્રવ્ય પર્યાય થઈ ગઈ, ગુણ પર્યાય થઈ ગઈ, કોઈ ભેદ લેવા નથી. જ્ઞાન એક જ પદ છે. જ્ઞાનનો ના પાંચ ભેદ પર્યાયને ના અનેક પ્રકાર જણાવવા અર્થે કયા? એ તો પ્રશ્ન એમ કે જયારે આટલો જ પરમાર્થ છે તો આ પાંચની શું કરવા માંડી, કથા શું કરવા કરી એમ કે છે. પાંચની કથા નહોતી કરવી એમ, સગામાં ચક્કરમાં પડવું ને. શું? એ કેટલોક જાણવાનો વિષય છે, એમાં શું થાય છે. ઠીક છે, ચાલો પ્રશ્ન નીકળે ત્યારે થોડોક ચર્ચી લઈએ. કેટલાક જાણવાના વિષય એવા છે કે જગતની અંદર એની એની વિપરીત માન્યતાઓ વર્તે છે. કેવળ જ્ઞાનના સ્વરૂપમાં પણ વિપરીત માન્યતાઓ વર્તે છે, મતિ શ્રુતના સ્વરૂપમાં પણ વિપરીત માન્યતાઓ વર્તે છે. અવધી મન્ય પર્યો તો જૈન સિવાય ક્યાંય છે અને પણ આ તો બીજા મતમાં એમની માન્યતાઓ વિપરીત માન્યતાઓ હોય છે, અને જૈનમાં સ્વરૂપ ન સમજાય તો વિપરીત માન્યતા ઊભી થાય છે. તો જાણપણાની અંદર પણ કોઈ વિપર્યાસ હોય તો એ વિપર્યાસ પણ રાખવા યોગ્ય નથી, એ વિપર્યાસ પણ ટાળવા યોગ્ય છે, રાખવા યોગ્ય નથી. શું વસ્તુનું જે સ્વરૂપ પ્રતિપાદન છે, અનેક ભેદે આત્મા એક પદ છે, અભેદ છે, છતાં જૈન દર્શનમાં જૈનાગમોમાં અનેક ભેદે વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન શા માટે, આ એક પ્રશ્ન વિચારવા જેવો છે. શું અને જેટલા ભેદ પ્રભેદો છે જૈનાગમમાં વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન છે, એટલા ભેદ પ્રભેદથી કોઈ પણ દર્શનના આગમની અંદર એવું પ્રતિપાદન વ્યવસ્થિત અને એટલા વિસ્તારમાં નથી. શું તો એનો જે વિસ્તાર છે એ બાહ્ય જ્ઞાનનો વિસ્તાર છે, અનુભવ છે તે અંતર જ્ઞાનનો વિસ્તાર છે. જૈન દર્શન બંનેથી સમૃદ્ધ છે, અંતર જ્ઞાન થી પણ સમૃદ્ધ છે અને બાહ્ય જ્ઞાન થી પણ સમૃદ્ધ છે. કારણ કે વાદ વિવાદ કરવા કોણ આવશે? બાહ્ય જ્ઞાન વાળા આવશે. એવો અમારા આત્મા શાસ્ત્રોમાં આટલી વાત કરી છે. તમે આટલા 9 તત્વો કહો છો, અમે 25 તત્વો કહીએ છીએ. શું વેદાંત શું કહે છે? તમે 9 તત્વો કહ્યા, અમે 25 તત્વો ગીતા છે. વૈભવ અમારો મોટો કે તમારો મોટો? એના ઉપર એક દ્રષ્ટાંત લઈએ કે એવા કોઈ બાહ્ય ક્ષોભસમ વાળા વાદ વિવાદ કરવા આવે છે, અને એ વાદ વિવાદમાં જો જીતી જાય તો આખો સમૂહ એ સમાજમાં એ બાજુ વળી જાય, બાહ્ય વૈભવ જોઈને. કેમ કે લોકો અંદરની જીતને ઓળખતા નથી, એટલે સમૂહ શરણમાં બાહ્ય વૈભવ વધારે હોવાનું કારણ એ છે કે બાહ્ય દ્રષ્ટિ જીવો પણ આકર્ષાઈને આવે, પછી ભલે અંતર વૈભવ જોવે. તો એના માટે બાહ્ય વૈભવ જે જ્ઞાનીઓને હોય, આચાર્યોને હોય, એની સાથે વિવાદ કરીને પણ એને પછાડે છે. એકવાર એ એમ કહે છે કે તારી પાસે જે બાહ્ય વૈભવ છે ને, એ તો કાચના કટકા છે ને, એ તો ઝુમ્મરના ઝુમ્મર અમારે ત્યાં લટકે છે. ભલે એમાં લાલ પીળા રંગ ઘણા દેખાય છે, પણ એ કાચના કટકાના ઝુમ્મરના ઝુમ્મર અમારે ત્યાં અમારા આવાસની અંદર છે. પણ અમારી તિજોરીમાં જે હીરા છે એનું તેજ જોવા જેવું છે, એ બીજી જાતનું છે, કે જે તારી પાસે બિલકુલ નથી, એ કંઈ નંગ નથી. એવો ખજાનો એક અંદરમાં ફેર્યો છે. બહારમાં જે તારી પાસે છે એવું તો અમારે લટકે છે, એના એના ઉપર તો અમે ચોકીદારી રાખતા નથી, એને તિજોરીમાં મૂકતા નથી, ખુલ્લા રાખીએ છીએ. પણ અમારી તિજોરીના તાળામાં પીડ્યા છે એ બીજી જાતના છે, એ વૈભવ જોતો. એવો અંતર બાહ્ય વૈભવ બંને પ્રકાર જૈન દર્શનની અંદર પ્રગટ છે, પ્રસિદ્ધ છે. અને એવી બાહ્ય બીજી માન્યતામાં કોઈ ન આવી જાય, વિપરીત વસ્તુના સ્વરૂપની વિપરીત માન્યતામાં ન આવી જાય, એટલા માટે અનેક ભેદે વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન પણ કરવામાં આવ્યું છે. તો એ અન્ય મતના માન્યતાના નિવારણ અર્થે છે. સ્વરૂપમાં લીન થવા અર્થે એનું કોઈ કામ નથી. સ્વરૂપની આરાધના અને સાધના માટે અંતર વૈભવની જરૂર છે, એમાં બાહ્ય જ્ઞાનની જરૂર નથી. બાહ્ય જ્ઞાનમાં તો એ પ્રકારનો વિપર્યાસ ટાળવા પૂરતો એનું પ્રયોજન છે. જેને જે પ્રકારનો વિપર્યાસ હોય એને, જેને એ પ્રકારનો વિપર્યાસ જ ન હોય એને એની કોઈ આવશ્યકતા પણ નથી, એટલી અપેક્ષા લેવી ત્યાં. ક્યાં? અન્ય મતમાં ને, અન્ય મતમાં તો શું છે કે એ લોકો એક ઈશ્વરને માને છે, ત્રિકાળ વેતા, કે અમારા ભગવાન ત્રિકાળ વેતા છે. અને જે લોકોને જૈન દર્શનની ખબર નથી એ તો એમ પૂછે છે. એક બ્રાહ્મણ હતા, ડૉક્ટર હતા, પૂછો કે તમે જૈનમાં ગયા, એને ખબર કે આમ વૈષ્ણવ છે, જૈનમાં ગયા છે. કે તમે જૈનમાં ગયા પણ આપણે ત્યાં તો વૈષ્ણવમાં તો આપણા ભગવાન ત્રિકાળ વેતા છે, જૈનમાં કોઈ ત્રિકાળ વેતા હોય ખરા કે? ઠીક, શું પૂછ્યું એને? જૈનમાં કોઈ એકે ત્રિકાળ વેતા છે? આપણા ભગવાન તો ત્રિકાળ વેતા છે. મેં કીધું જૈનમાં અનંતા ત્રિકાળ વેતા છે, આપણે ત્યાં એક જ છે, ત્યાં અનંતા છે. એટલે એ લોકોની ખબર નથી કે જૈનમાં શું છે. બહારના અત્યારના જૈનોના રહેણી પીણી ખાણી પીણી અને અવસ્થા ને દશા દેદાર એવા ફરી ગયા છે, જૈન કેવા હોય એની કોઈને ખબર, જગતને જૈનની ખબર નથી. શું એવી પરિસ્થિતિ થઈ ગઈ? એવું ધર્મ દારિદ્ર આવી ગયું. શું કે જૈન નો વૈભવ છે એ બધો જાણે લૂંટાઈ ગયો. વિશેષ લઈશું ટીકા.